એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે અબજો લોકોના જીવન સાથે મતલબ જોડાયેલો છે, પણ જેને સમજવો ઘણીવાર અઘરો લાગે છે. હિન્દુ ધર્મ.
નમસ્કાર. હા, અને આ સમજણ માટે આપણે બ્રિટિશ વિદ્વાન છે કિમ નોટ એમના કાર્ય પર આધાર રાખીશું. ખાસ કરીને એમનું પુસ્તક છે હિન્દુઇઝમ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. એના પર આધારિત સ્ત્રોતોનો ઉપયોગ કરીશું. કિમ નોટનું જે અભિગમ છે ને, એ આપણને જે પ્રચલિત છાપ હોય કે ગેરસમજો હોય એનાથી આગળ જઈને એનું વધુ વાસ્તવિક ચિત્ર જોવામાં મદદ કરે છે.
બિલકુલ, કારણ કે ઘણીવાર આપણે હિન્દુ ધર્મને એક સળંગ એક જ વસ્તુ તરીકે જોઈએ છીએ, પણ શું વાસ્તવિકતા એટલી સરળ છે? મને તો નથી લાગતું.
ના, બિલકુલ નહીં.
અને આજની દુનિયામાં જ્યાં સંસ્કૃતિઓ સતત ભળી રહી છે, ત્યાં આટલા મોટા અને પ્રાચીન પરંપરાઓના સમૂહને સંવેદનશીલતાથી સમજવું ખૂબ જરૂરી છે, ખરું ને?
ચોક્કસ. અને કિમ નોટ આપણને એ સમજવા માટેના કહી શકાય કે સાધનો પૂરા પાડે છે. તો ચાલો પહેલા એ સમજીએ કે આ કિમ નોટ કોણ છે અને એમનો દ્રષ્ટિકોણ શા માટે આટલો ખાસ ગણાય છે.
હા, જણાવો ને જરા કિમ નોટ વિશે. કોણ છે
કિમ નોટ? એ ધર્મ અભ્યાસ એટલે કે રિલિજિયસ સ્ટડીઝ અને ખાસ કરીને ધર્મના સમાજશાસ્ત્ર, સોશિયોલોજી ઓફ રિલિજન, એ ક્ષેત્રના જાણીતા બ્રિટિશ વિદ્વાન છે. એમણે યુનિવર્સિટી ઓફ લીડ્સ અને લેન્કેસ્ટર જેવી મતલબ કે બહુ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ભણાવ્યું છે.
ઓકે, અને એમના સંશોધનમાં કઈ ખાસ વાત ખરી જે એમને બીજાઓથી અલગ પાડતી હોય?
હા, ચોક્કસ. બે મુખ્ય વાતો છે જે એમના અભિગમને અલગ પાડે છે. એક તો એ ફક્ત પેલા જૂના ગ્રંથો પર જ ધ્યાન નથી આપતા, પણ જીવંત ધર્મ પર ભાર મૂકે છે. લિવ્ડ રિલિજન જેને કહેવાય.
જીવંત ધર્મ એટલે?
એટલે કે સામાન્ય લોકો પોતાના રોજિંદા જીવનમાં ધર્મને કેવી રીતે જીવે છે, સમજે છે, અપનાવે છે, પુસ્તકોમાં શું લખ્યું છે એના કરતાં લોકો ખરેખર શું કરે છે અને શું માને છે એના પર એમનું ધ્યાન વધુ છે.
ઓ, એટલે સિદ્ધાંતો કરતાં અનુભવ અને આચરણ પર વધુ ભાર. રસપ્રદ. અને બીજું શું કહ્યું?
બીજું, એમનું જે કામ છે ને, એ પશ્ચિમી દેશોમાં વસતા દક્ષિણ એશિયાઈ સમુદાયો, ખાસ કરીને બ્રિટિશ હિન્દુઓ, એમના પર કેન્દ્રિત છે.
અચ્છા.
હા, આનાથી એમને એ સમજ મળી છે કે જ્યારે કોઈ પરંપરા પોતાના મૂળ સ્થાનથી દૂર જાય છે તો વૈશ્વિકરણના સંદર્ભમાં એ કેવી રીતે બદલાય છે અને નવું રૂપ ધારણ કરે છે. અને મહત્વનું એ છે કે એ એક શૈક્ષણિક નિરીક્ષક તરીકે જુએ છે, કોઈ ધર્મશાસ્ત્રીની જેમ નહીં.
એટલે કે તટસ્થ રીતે.
હા, પણ પદ્ધતિસરની સહાનુભૂતિ સાથે, મેથેડોલોજિકલ એમ્પેથી. મતલબ કે જે તે સમુદાયના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરે છે, ભલે પોતે એ માનતા ન હોય.
આ ખરેખર મહત્વનું છે. બહારના નિરીક્ષક હોવા છતાં સંવેદનશીલતા રાખવી. બરાબર. તો હવે એમના પુસ્તક પર આવીએ. હિન્દુઇઝમ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, એનો મુખ્ય વિચાર શું છે? મતલબ નોટ શું કહેવા માંગે છે આ પુસ્તકમાં?
પુસ્તકનો મુખ્ય તર્ક જ એ જ છે કે હિન્દુ ધર્મ, જેને આપણે એક એકીકૃત સંગઠિત ધર્મ તરીકે ઓળખીએ છીએ ને, એ વિચાર જ પ્રશ્નાર્થ છે.
ઓ
હા, નોટ એ દલીલ કરે છે કે આ હિન્દુ ધર્મ શબ્દ અને એની એક ધર્મ તરીકેની ઓળખ એ પ્રમાણમાં આધુનિક છે અને મોટા ભાગે બહારથી, ખાસ કરીને પેલું બ્રિટિશ સંસ્થાનવાદી શાસન હતું ને, એ દરમિયાન આકાર પામી છે.
એટલે એમ કહેવા માગો છો કે આ શબ્દ જે રીતે આજે વપરાય છે એ ઐતિહાસિક રીતે ભારતીય ઉપખંડની અંદરથી નથી ઉદ્ભવ્યો?
મૂળભૂત રીતે નહીં. જુઓ, હિન્દુ શબ્દ પોતે તો સિંધુ નદીની આસપાસ રહેતા લોકો માટે પર્શિયન લોકો દ્વારા વપરાતો એક ભૌગોલિક શબ્દ હતો.
અચ્છા, ભૌગોલિક.
હા, પછી બ્રિટિશરો આવ્યા, એમણે પોતાના વહીવટી સરળતા ખાતર એને ખ્રિસ્તી કે ઇસ્લામ જેવા વિશ્વધર્મના ચોકઠામાં બેસાડી દીધો. નોટ એ જ કહે છે કે આ એકરૂપતા લાદવાનો જે પ્રયાસ થયો એ ભારતીય પરંપરાઓની જે અપાર વિવિધતા છે, પ્રવાહિતા છે, એની ઐતિહાસિક ઉત્ક્રાંતિ છે, એને સમજવામાં નિષ્ફળ જાય છે. એ એક ધર્મ નહીં પણ જાણે પરંપરાઓનો પરિવાર છે.
પરંપરાઓનો પરિવાર. તો પછી નોટનો હેતુ શું? જો એક વ્યાખ્યા શક્ય જ નથી તો પછી આ પુસ્તક શું કરે છે, શું સમજાવે છે?
હા, સારો પ્રશ્ન છે. નોટ કોઈ એક સહેલી વ્યાખ્યા આપવાનો પ્રયાસ જ નથી કરતા. એના બદલે એ વાચકને આ જે પરંપરાઓનો પરિવાર છે ને, એને બનાવતા જુદા જુદા સ્તરોની સફર કરાવે છે.
જેમ કે કયા સ્તરો?
જેમ કે ગ્રંથો છે, દાર્શનિક ખ્યાલો છે, દેવી દેવતાઓ, સામાજિક રચનાઓ, જીવનના સંસ્કારો અને હા, આધુનિક સમયના બદલાવો પણ. એમનો મુખ્ય મુદ્દો એ છે કે આ જટિલ વાસ્તવિકતાને એની વિવિધતા જાળવી રાખીને કેવી રીતે સમજી શકાય.
સમજી ગયો. તો ચાલો આ વિવિધ સ્તરોમાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓ પર ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી કરીએ? કદાચ પેલા મૂળભૂત ખ્યાલોથી જે આ બધી અલગ અલગ પરંપરાઓને કદાચ જોડતા હોય.
હા, એ સારો વિચાર છે. ભલે પૂજા કરવાની રીતો અલગ હોય કે મુખ્ય દેવતાઓ પણ અલગ હોય, પણ કેટલાક મૂળભૂત ખ્યાલો એવા છે જે ઘણા બધા સમુદાયોમાં સમાન રીતે જોવા મળે છે. અને આમાં સૌથી મહત્વનો કદાચ ધર્મ છે.
ધર્મ?
હા,
આપણે સામાન્ય રીતે એનો અનુવાદ રિલિજન કરી દઈએ છીએ. પણ નોટ કે છે એમ એનો અર્થ ઘણો ઊંડો છે, બરાબર ને?
બિલકુલ. નોટ સમજાવે છે કે ધર્મ એટલે ફક્ત પૂજાપાઠ કે કર્મકાંડ જ નહીં, એ એક બ્રહ્માંડીય નિયમ છે, એક નૈતિક વ્યવસ્થા છે જે આખી સૃષ્ટિ, સમાજ અને વ્યક્તિને ટકાવી રાખે છે. ધર્મ પ્રમાણે જીવવું એટલે આ જે વૈશ્વિક વ્યવસ્થા છે એની સાથે સુસંગત થવું. અને એમાં વ્યક્તિની પોતાની ભૂમિકા, રોલ અને એની જવાબદારીઓનો પણ સમાવેશ થાય છે, જેને સ્વધર્મ કહેવાય. અને આ સ્વધર્મ પાછો વ્યક્તિની ઉંમર, એની સામાજિક સ્થિતિ અને સંજોગો પર આધાર રાખે છે.
એટલે ધર્મ એટલે ફક્ત નિયમો નહીં, પણ વ્યક્તિની પોતાની આગવી ભૂમિકા અને તેને નિભાવવાની જવાબદારી. આ ભૂમિકા અને ધ્યેયવાળી વાત ખરેખર રસપ્રદ છે. બીજા કયા ખ્યાલો મહત્વના છે આમાં?
ધર્મ સાથે બીજા બે મહત્વના ખ્યાલો જોડાયેલા છે. કર્મ.
હા, કર્મ.
ક્રિયા અને ફળ, બરાબર?
ક્રિયા
અને તેના ફળનો નિયમ. અને બીજું સંસાર, એટલે કે જન્મ, મૃત્યુ અને પુનર્જન્મનું જે ચક્ર ચાલ્યા કરે છે એ. સારા કર્મો એટલે કે ધર્મ અનુસાર કરેલા કર્મો એ સારું ફળ આપે છે, પણ કર્મોના બંધનને કારણે જ જીવ આ સંસાર ચક્રમાં ફસાયેલો રહે છે એમ મનાય છે.
અને આમાંથી બહાર નીકળવું એ જ મુખ્ય ધ્યેય, પેલો મોક્ષ.
હા, બરાબર. આ ચક્રમાંથી મુક્તિ મેળવવી એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવો એને પરમ ધ્યેય માનવામાં આવે છે.
અને આ મુખ્ય ધ્યેય સુધી પહોંચવા માટે જીવનના બીજા ઉદ્દેશો પણ છે ને, પેલું પુરુષાર્થવાળું કંઈક.
હા હા, નોર પુરુષાર્થની પણ વાત કરે છે. જીવનના ચાર માન્ય ઉદ્દેશ્યો. પહેલો ધર્મ એટલે કે નૈતિક જીવન જીવવું. બીજું અર્થ, ભૌતિક સમૃદ્ધિ અને સફળતા. ત્રીજું કામ, ઈચ્છાઓ અને આનંદની પૂર્તિ. અને છેલ્લું અને સૌથી મહત્વનું મોક્ષ.
એટલે આ ચારેયનું મહત્વ છે.
હા, આ માળખું એ જ દર્શાવે છે કે આ પરંપરાઓ કઈ સંસારિક જીવનનો ત્યાગ કરવાનો નથી કહેતી શરૂઆતથી જ, પણ એને એક નૈતિક અને આધ્યાત્મિક માળખામાં રહીને જીવવાની વાત કરે છે. દરેક તબક્કે વ્યક્તિની ભૂમિકા અને ધ્યેય અલગ હોઈ શકે અને આ ચારે પુરુષાર્થ એમાં મદદરૂપ થાય.
સમજાયું. આ ખ્યાલો ખરેખર એક વૈચારિક માળખું તો પૂરું પાડે જ છે, પણ પછી પેલી આટલી બધી દેવી દેવતાઓની વાત આવે છે, એ કેવી રીતે બંધ બેસે છે આમાં? શું નોટ એના પર કંઈ કહે છે?
હા, ચોક્કસ. નોટ સમજાવે છે કે દેવી દેવતાઓની જે વિવિધતા દેખાય છે ને, એને ફક્ત બહુદેવવાદ કે પોલિથિઝમ કહી દેવું એ બહુ સરળ વાત થઈ ગઈ. એ કહે છે કે દૈવી શક્તિને અનેક સ્તરે સમજી શકાય છે. એક રીતે એક નિરાકાર સર્વોચ્ચ સત્ય છે જેને બ્રહ્મ કહેવાય. બીજી રીતે એક વ્યક્તિગત ઇષ્ટદેવ છે, ઈશ્વર. અને ત્રીજી રીતે અનેક દેવતાઓ અને દેવીઓ છે, દેવ અને દેવી. અને આ બધા દ્રષ્ટિકોણ એકસાથે અસ્તિત્વ ધરાવી શકે છે, એમાં કોઈ વિરોધાભાસ નથી જોતા ઘણા લોકો.
જેમ કે પેલી ત્રિમૂર્તિ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ.
હા,
એમના કાર્યો અલગ અલગ, સર્જન, પાલન, સંહાર,
બરાબર.
અને દેવીઓનું પણ એટલું જ મહત્વ. લક્ષ્મી, પાર્વતી, સરસ્વતી અને પેલી શક્તિશાળી દેવીઓ, દુર્ગા, કાલી.
બિલકુલ. અને વિષ્ણુના અવતારનો ખ્યાલ પણ બહુ મહત્વનો છે, જેમ કે રામ અને કૃષ્ણ. એવું મનાય છે કે જ્યારે ધર્મ સંકટમાં હોય ત્યારે એની પુનઃસ્થાપના માટે ભગવાન પૃથ્વી પર આવે છે. અને નોટ એ પણ ભાર મૂકે છે કે ઘણા લોકો માટે મંદિરમાં જઈને મૂર્તિના દર્શન કરવું.
હા, દર્શન
એટલે કે દેવતા સાથે આંખોથી સંપર્ક સ્થાપિત કરવો એ અમૂર્ત ફિલોસોફી વાંચવા કરતાં વધુ શક્તિશાળી અને સીધો અનુભવ હોય છે. આ પણ પેલા જીવંત ધર્મનું જ એક ઉદાહરણ છે, સમજે?
હા, સમજ્યો. અનુભવની વાત. અને આ જીવંત ધર્મ રોજિંદા જીવનમાં કેવી રીતે દેખાય છે? કદાચ પેલી વિધિઓ અને સંસ્કારો દ્વારા?
ચોક્કસ. નોટ સંસ્કારોની વાત કરે છે. જીવનના જે મહત્વના તબક્કાઓ આવે ને, જન્મ, નામકરણ, જનોઈ અમુક વર્ગોમાં, લગ્ન, મૃત્યુ, એના પર કરવામાં આવતી વિધિઓ.
હા, આપણે બધાના જીવનમાં હોય જ છે.
બરાબર. આ વિધિઓ શું કરે છે? એ વ્યક્તિના જીવનના બદલાતા રોલને ચિહ્નિત કરે છે, એનાથી સામાજિક સંબંધો મજબૂત થાય છે અને વ્યક્તિને પેલા બ્રહ્માંડીય ક્રમ સાથે જોડે છે. આ પણ એક રીતે ભૂમિકા અને ધ્યેયને જીવન સાથે વણી લેવાની રીત છે. જેમ કે લગ્ન સંસ્કાર થાય એટલે ગૃહસ્થ તરીકેની નવી ભૂમિકા અને એની સાથે જોડાયેલી જવાબદારીઓ શરૂ થાય એનો એ સંકેત છે.
અને આ સામાજિક ભૂમિકાઓની વાત આવે એટલે પેલો જટિલ મુદ્દો જાતિ વ્યવસ્થા, એનો ઉલ્લેખ પણ જરૂરી બને છે. નોટ આ મુદ્દાને કેવી રીતે જુએ છે? એમના પુસ્તકમાં આની શું ચર્ચા છે?
જુઓ, નોટ અહીં ખૂબ સાવચેતીપૂર્વક વાત રજૂ કરે છે. એ પહેલા તો વર્ણ અને જાતિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે.
હા, એ જરૂરી છે.
વર્ણ એટલે પેલા શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ છે, ચાર સૈદ્ધાંતિક વર્ગો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. જ્યારે જાતિ એટલે હજારોની સંખ્યામાં જે સ્થાનિક, વારસાગત અને પરંપરાગત રીતે વ્યવસાય સાથે જોડાયેલા સમુદાયો છે, એ
બરાબર
અન્યાય સહન કરવો પડ્યો છે.
તો એ ફક્ત વર્ણન કરે છે કે પછી કોઈ ટીકાત્મક અભિગમ પણ અપનાવે છે?
એમનો અભિગમ મુખ્યત્વે શૈક્ષણિક નિરીક્ષકનો છે. એટલે એ આ વ્યવસ્થા માટેના જે શાસ્ત્રીય આધાર ટાંકવામાં આવે છે એ અને એની સામાજિક વાસ્તવિકતા બંને રજૂ કરે છે, પણ સાથે સાથે એના વિરોધ અને સુધારણાના લાંબા ઇતિહાસની પણ નોંધ લેવાનું ચૂકતા નથી. અહીં કોઈ પક્ષ લેવાને બદલે એ વાસ્તવિકતા કેટલી જટિલ છે એ દર્શાવવાનો પ્રયત્ન કરે છે.
સમજી શકાય એવું છે. આ બહુ સંવેદનશીલ મુદ્દો છે. હવે જરા આધુનિક સમયની વાત કરીએ. સંસ્થાનવાદ આવ્યો, સુધારણા ચળવળો થઈ, હિન્દુત્વનો ઉદય થયો. નોટ આ બધા વિશે શું કહે છે?
હા, નોટ ચર્ચા કરે છે કે બ્રિટિશ શાસને હિન્દુ પરંપરાઓ સામે એક મોટો પડકાર ઊભો કર્યો અને એના કારણે પરિવર્તનને વેગ મળ્યો. બ્રહ્મો સમાજ અને સ્વામી દયાનંદ સરસ્વતી, આર્ય સમાજ જેવા સુધારકો આગળ આવ્યા. એમણે હિન્દુ વિચારને, વધુ તર્કસંગત બનાવવાનો અને જે સામાજિક કુરીતિઓ હતી, જેમ કે મૂર્તિપૂજાનો વિરોધ કર્યો, અમુકે જાતિ ભેદભાવ દૂર કરવાનો પ્રયાસ કર્યો.
અને હિન્દુત્વ એ આ સુધારા ચળવળોથી કઈ રીતે અલગ છે? નોટે એને કઈ રીતે જુએ છે?
નોટે એ સ્પષ્ટ કરે છે કે હિન્દુત્વ એ વીડી સાવરકર જેવા વિચારકો દ્વારા રજૂ કરાયેલી એક રાજકીય વિચારધારા છે. એ ધાર્મિક પરંપરા કરતાં વધુ રાજકીય છે.
અચ્છા, રાજકીય વિચારધારા?
હા, એ ભારતીય રાષ્ટ્રીય ઓળખને મુખ્યત્વે હિન્દુ સાંસ્કૃતિક અને ધાર્મિક પરિપ્રેક્ષમાં વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરે છે. અને આ જે દૃષ્ટિકોણ છે એ મહાત્મા ગાંધી કે જવાહરલાલ નહેરુના જે બહુમતીવાદી ધર્મનિરપેક્ષ રાષ્ટ્રના વિચારો હતા એનાથી ખાસ્સો અલગ છે. નોટ એને સમકાલીન ભારતીય રાજકારણની એક મહત્વપૂર્ણ શક્તિ તરીકે ઓળખાવે છે, પણ એને હિન્દુ ધાર્મિક પરંપરાઓના વિશાળ અને વિવિધ સમૂહ સાથે સીધો સરખાવતા નથી. બંને અલગ વસ્તુઓ છે.
બરાબર. આ ભેદ સમજવો જરૂરી છે. અને વિદેશમાં વસતા હિન્દુ સમુદાયો, પેલો ડાયાસ્પોરા શબ્દ વાપર્યો તો, એમના વિશે શું?
હા, નોટ માટે આ એક બહુ મહત્વનો મુદ્દો છે, કારણ કે એમનું સંશોધન જ એના પર છે ને.
ખરું.
એ દર્શાવે છે કે યુકે, યુએસએ, કેનેડા જેવા દેશોમાં જે હિન્દુઓ વસે છે એ લોકો પોતાની પરંપરાઓને નવી રીતે અપનાવી રહ્યા છે. નવા મંદિરો બંધાય છે જે ફક્ત પૂજાના સ્થળ નથી રહેતા પણ સામુદાયિક કેન્દ્રો બની રહ્યા છે.
હા, એ તો આપણે જોઈએ જ છીએ.
અને ખાસ કરીને જે યુવા પેઢી છે, બીજી ત્રીજી પેઢી, એ લોકો પોતાની ઓળખને નવા સંદર્ભમાં ઘડી રહ્યા છે. આ બધું એ જ દર્શાવે છે કે હિન્દુ પરંપરાઓ કોઈ સ્થિર જડ વસ્તુ નથી, પણ જીવંત છે અને સતત અનુકૂલન સાધી રહી છે, બદલાતા સમય અને સ્થળ સાથે બદલાઈ રહી છે.
ખરેખર આ પુસ્તક હિન્દુ ધર્મને સમજવા માટે એકદમ અલગ જ દ્રષ્ટિકોણ આપ્યો છે. જો આપણે આખી ચર્ચામાંથી કેટલાક મુખ્ય સંદેશો તારવવા હોય તો શું કહી શકીએ ટૂંકમાં?
હા, મને લાગે છે કે કેટલાક મુખ્ય મુદ્દાઓ છે જે યાદ રાખવા જેવા છે. પહેલું અને સૌથી મહત્વનું તો એ કે હિન્દુ ધર્મ કોઈ એક સળંગ સંગઠિત વસ્તુ નથી. એ પરંપરાઓનો પરિવાર છે, અને આ જે લેબલ છે હિન્દુ ધર્મ એ પોતે જ એક અંશે આધુનિક રચના છે. આ સમજ આપણને સામાન્યકરણ કરવાથી બચાવે છે.
બરાબર. બીજું,
આટલી બધી વિવિધતા હોવા છતાં પેલા ધર્મ, કર્મ, સંસાર, મોક્ષ જેવા મૂળભૂત ખ્યાલો અને પુરુષાર્થ જેવી જીવનના ધ્યેયોની સમજ એક પ્રકારનું વૈચારિક માળખું પૂરું પાડે છે જે ઘણા બધા સમુદાયોને જોડે છે. પેલી ભૂમિકા અને ધ્યેયવાળી વાત અહીં કેન્દ્રમાં આવે છે.
હા, ત્રીજું,
ઘણા લોકો માટે જીવંત ધર્મ એટલે કે રોજબરોજનું આચરણ, પૂજા, દર્શન, તહેવારો, સંસ્કારો એ અમૂર્ત સિદ્ધાંતો કરતાં વધુ મહત્વનો છે. ધર્મ એ જીવવાનો અનુભવ છે, ફક્ત વાંચવાનો કે વિચારવાનું નહીં.
ચોથું,
આ પરંપરાઓ સ્થિર નથી, એ હજારો વર્ષોથી સતત બદલાતી રહી છે, અનુકૂલન સાધતી આવી છે અને આજે પણ વૈશ્વિક સ્તરે એ વિકસી રહી છે, નવા રૂપો ધારણ કરી રહી છે.
અરે છેલ્લું, પાંચમું.
અને પાંચમું, સામાજિક પાસા, ખાસ કરીને જાતિ, એ ઐતિહાસિક રીતે ધાર્મિક જીવન સાથે ગાઢ રીતે જોડાયેલા રહ્યા છે. ભલે આજે તેમાં ઘણા પરિવર્તનો આવી રહ્યા છે અને પડકારો પણ ઊભા થયા છે, પણ એ જોડાણને નકારી શકાય નહીં.
બરાબર. આ પુસ્તકમાં એવા ઘણા વિચારો છે જે આપણને ખરેખર વિચારતા કરી દે. કેટલાક યાદગાર વિચારો કે વિધાનો કયા ગણી શકાય જે આ ચર્ચાનો સાર આપે?
ચોક્કસ. જેમ કે પહેલો વિચાર જે નો વારંવાર કહે છે, હિન્દુ ધર્મની કોઈ એક જ વ્યાખ્યા શોધવી એ ભૂલ ભરેલું છે. એને પરંપરાઓના પરિવાર તરીકે જોવું વધુ યોગ્ય છે. આખા પુસ્તકનો આ જ સાર છે એમ કહી શકાય.
હા, બિલકુલ. બીજો કોઈ વિચાર?
બીજો મહત્વનો વિચાર ધર્મ વિશે. ધર્મ ફક્ત નિયમો કે ફરજ નથી, પણ એ મૂળભૂત સિદ્ધાંત છે જે વાસ્તવિકતા, સમાજ અને વ્યક્તિની ભૂમિકાને ટકાવી રાખે છે. પેલી રોલ એન્ડ ગોલવાળી વાત અહીં ફરી સ્પષ્ટ થાય છે. ત્રીજો, પેલો જીવંત ધર્મવાળો મુદ્દો. ઘણા હિન્દુઓ માટે દેવતાની મૂર્તિ સાથે દર્શનનો અનુભવ એ ગ્રંથોના અભ્યાસ કરતાં વધુ સીધો અને ગહેન હોઈ શકે છે. આ અનુભવના મહત્વ પર ભાર મૂકે છે.
અને ચોથો, ડાયસ્પોરા વિશે કદાચ.
હા, વિદેશમાં બનેલું હિન્દુ મંદિર ફક્ત ભારતની નકલ નથી, પણ એક નવું સામાજિક અને સાંસ્કૃતિક સ્થળ છે જ્યાં પરંપરાઓનું પુનર્નિર્માણ થાય છે. આ પરંપરાની જીવંતતા અને એની અનુકૂલન સાધવાની ક્ષમતા બતાવે છે.
સરસ. આ બધા વિચારો આપણને હિન્દુ પરંપરાઓને વધુ ઊંડાણથી અને વધુ સંવેદનશીલતાથી જોવામાં ખરેખર મદદ કરે છે.
બિલકુલ.
તો હવે વાત કરીએ કે વાસ્તવિક જીવનમાં આ સમજ કઈ રીતે ઉપયોગી થઈ શકે. મતલબ રોજબરોજમાં આ જાણકારીનો શું ફાયદો?
મને લાગે છે કે ઘણી રીતે ઉપયોગી થઈ શકે. સૌથી પહેલું તો આનાથી આપણી સાંસ્કૃતિક સમજ વધે છે. આપણા હિન્દુ મિત્રો હોય, પાડોશીઓ હોય, સહકર્મીઓ હોય, એમની સાથે વાતચીતમાં અથવા ક્યારેક ભારતની મુસાફરી કરીએ તો આપણે વધુ જાણકાર અને આદરપૂર્વક વર્તી શકીએ. જે સામાન્ય ગેરમાન્યતાઓ હોય છે ને, એનાથી બચી શકીએ.
હા, એ બહુ જરૂરી છે.
બીજું, આ પુસ્તક આપણને કોઈ પણ મોટા લેબલ પર, કોઈ પણ વર્ગીકરણ પર સવાલ ઉઠાવતા શીખવે છે. જેમ હિન્દુ ધર્મના લેબલ પાછળ આટલી વિવિધતા છે, એમ બીજા ઘણા વર્ગીકરણો પાછળનો ઇતિહાસ અને વિવિધતા જોવાની આપણને ટેવ પડે. આપણી વિચારવાની રીત વધુ ક્રિટિકલ બને.
બરાબર. ટીકાત્મક દૃષ્ટિકોણ કેળવાય.
હા. ત્રીજું, સમકાલીન ભારતને સમજવામાં મદદ મળે, ખાસ કરીને પેલી હિન્દુત્વ જેવી રાજકીય વિચારધારા અને હિન્દુ ધાર્મિક પરંપરાઓની જે વિશાળ વિવિધતા છે એ બંને વચ્ચેનો તફાવત સમજવો આજકાલ ખૂબ જરૂરી છે.
ચોક્કસ. અને ચોથું, કઈ વ્યક્તિગત સ્તરે ઉપયોગી થાય એવું?
હા, પેલું સ્વધર્મ અને પુરુષાર્થ જેવા ખ્યાલો છે ને, એ વ્યક્તિગત સ્તરે પણ આપણને વિચારવા પ્રેરે છે. આપણે આપણા જીવનમાં આપણી જુદી જુદી ભૂમિકાઓ વિશે, કુટુંબમાં, સમાજમાં, આપણા કામમાં અને આપણા જીવનના ધ્યેયો વિશે વધુ સ્પષ્ટતાથી વિચારી શકીએ. જેમ કે કોઈ વિચારી શકે કે મારી કૌટુંબિક જવાબદારી અને મારી વ્યક્તિગત મહત્વાકાંક્ષા એ બંને વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું, એ પણ એક પ્રકારનો સ્વધર્મ નિભાવવાનો પ્રશ્ન છે, ખરું ને?
હા, બરાબર. ભૂમિકા અને ધ્યેયની સ્પષ્ટતા.
અને ખાસ કરીને વિદેશમાં વસતા યુવાનો માટે આ પુસ્તક કદાચ એમની જે બહુસ્તરીય ઓળખ હોય છે એને સમજવા અને બીજાને સમજાવવા માટે એક ભાષા અને માળખું પૂરું પાડી શકે છે.
ખૂબ સરસ મુદ્દાઓ કયા. આ ચર્ચાના અંતે જો હું તમને પૂછું કે તમારા માટે વ્યક્તિગત રીતે કયો મુદ્દો સૌથી વધુ ધ્યાનમાં રહ્યો અથવા તમને કંઈ નવું જાણવા મળ્યું હોય એવું.
મારા માટે કદાચ પેલી હિન્દુ પરંપરાઓની અદ્ભુત અનુકૂલન ક્ષમતા અને સ્થિતિસ્થાપકતા, રિઝિલિયન્સ જેને કહેવાય, હજારો વર્ષોથી અને આજે પણ નવા નવા સંદર્ભોમાં એ કેવી રીતે પોતાને પુનઃશોધતી રહે છે, બદલાતી રહે છે, છતાં ટકી રહે છે, એ ખરેખર પ્રભાવશાળી છે.
અને મારા માટે સાચું કહું તો પેલો હિન્દુ ધર્મ શબ્દ પોતે કેવી રીતે બન્યો અને એનો ઇતિહાસ જાણવો એ જ આંખ ઉગાડનારું હતું. આપણે ઘણીવાર શબ્દોને એમના મૂળ તપાસ્યા વગર સ્વીકારી લઈએ છીએ. અને બીજું, ધર્મને ફક્ત પૂજાપાઠ કે માન્યતાઓ નહીં પણ જીવનમાં વ્યક્તિની ભૂમિકા અને ધ્યેય સાથે જોડવાનો જે વિચાર છે એ મને ખૂબ ગમ્યો.
સાચી વાત છે.
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આપણે સમાપન કરીએ. કિમ નોટના કાર્યના આધારે આપણે એવું વિચારી શકીએ કે જેમ જેમ દુનિયા વધુ ને વધુ જોડાઈ રહી છે, ગ્લોબલાઇઝેશન વધી રહ્યું છે, તેમ તેમ વિચારો અને પ્રથાઓનું આજે વૈશ્વિક આદાનપ્રદાન થઈ રહ્યું છે એ ભવિષ્યમાં આ વિવિધ હિન્દુ પરંપરાઓને કેવી રીતે નવો આકાર આપતો રહેશે, એમની ભૂમિકાઓ અને એમના ધ્યેયો કેવી રીતે બદલાશે.
હા, ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.